नमो हरिहंताणं नमो श्रीराणं नमो आयरियाणं नमो वज्रायाणं नमो लोकेशवसाहूणं दीनभुवनमे ચોથી ગાળમાં સ્વાધ્યાય ચાલુ છે. અત્યાર સુધી આપણે શું આવ્યું? સમ્યક જ્ઞાન ઉપર. અત્યાર સુધી આપણે કેટલી ગાથા જોઈ? બે ગાથા જોઈ, પહેલી ને બીજી. બરાબર. તો પહેલી ગાથામાં એમ આવ્યું કે સમ્યક દર્શન પછી સમ્યક જ્ઞાનની જ્ઞાનનું સેવન બધાએ કરવું જોઈએ. સમ્યક દર્શન પછી સમ્યક જ્ઞાન નું સેવન કરવું જોઈએ. શું કામ કરવું જોઈએ? કેમ કે જે સ્વ અને પર પદાર્થ છે, જે અનેક ધર્માત્મક છે, એનું વધારે ક્લેરિટી આપણને સમ્યક જ્ઞાન થી થાય છે. એટલે એના માટે જ્ઞાન નું સેવન બધાએ કરવું જોઈએ. હવે સેકન્ડ ગાથામાં શું કીધું? કે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન બે સાથે જ થાય છે. તો પણ જેવી રીતે આપણે દીવો ચાલુ કરીએ અને એને કારણે પ્રકાશ થાય, તો દીવાને કારણ કહેવાય ને પ્રકાશને કાર્ય કહેવાય. એવી રીતે સમ્યક દર્શનને કાર્ય કારણ કહેવાય છે અને સમ્યક જ્ઞાનને કાર્ય કહેવાય. ઓલધો દે આર હેપનિંગ સાઇમલ્ટેનિયસલી, પણ બેના લક્ષણ અલગ છે. કેમ કે શ્રદ્ધા એટલે સમ્યક દર્શનનું લક્ષણ શું છે? પોતાના સ્વરૂપમાં વિશ્વાસ આવે. અને સમ્યક જ્ઞાનનું લક્ષણ શું છે? કે પોતાના આત્માને જાણવું, એ તો નિશ્ચય લક્ષણ. અને વ્યવહારે સ્વ પર આદિ પદાર્થોને વધારે ક્લેરિટીથી જાણવું, એને કહેવાય સમ્યક જ્ઞાન. બરાબર. જે આપણે જોયું છે ને તત્વાર્થ શ્રદ્ધા, એ તો સમ્યક દર્શન છે. અને સંશય આદિ દોષ રહિત સ્વ પર ને જાણવું, એ સમ્યક જ્ઞાન. બરાબર. બીજું આપણે એ પણ જોયું હતું કે કોઈ પણ કાર્ય થાય છે તો સમ્યક દર્શન એટલે સમ્યક દર્શન ને કારણ કહેવાય, સમ્યક જ્ઞાન ને કાર્ય કહેવાય. એક જનરલ ધ્યાન રાખે. બરાબર. હવે એનાથી વધીને આપણે આગળ આજે ત્રીજી ગાથા, આજે નવો ટોપિક ચાલુ થાય એટલે થોડું બધું રિવિઝન કરી લીધું. આજે આપણે એક નવો ટોપિક જોઈએ. હવે છે ને જ્ઞાન ના બે પ્રભેદ આપણે સમજીએ. જ્ઞાન ના બે પ્રભેદ. બરાબર. આપણે જનરલી જોઈએ છે કે દ્રવ્યની લાઈનમાં જોઈએ તો જીવ દ્રવ્યની વાત ચાલુ છે. બરાબર. કયા ગુણની વાત ચાલુ છે? જ્ઞાન ગુણની વાત ચાલુ છે. બીજા શ્રદ્ધાનું ચારિત્ર પણ છે, પણ હમણાં જ્ઞાન પર ફોકસ છે ને, તો જ્ઞાન ગુણની વાત ચાલુ છે. અને હવે એની પર્યાયો આપણે જોઈએ છે. તો બહુ હાઈ લેવલ પર પર્યાયોને કેટેગરાઇઝ કરીએ તો કેટલી પર્યાય છે? આમ બહુ હાઈ લેવલ પર એને કેટેગરાઇઝ કરવી હોય તો જ્ઞાનની પર્યાય કેટલી છે? બે પર્યાય છે. એક છે મિથ્યા જ્ઞાન અને એક છે સમ્યક જ્ઞાન. બરાબર. ભાઈ હજી આમ અંદર આવી જાઓ, એકદમ અંદર આવી જાઓ, આમ આવી જાઓ. થોડા આગળ પાછળ થઈ જાઓ એટલે હજી ચડી જાઓ. આટલું સમજાય છે સમ્યક જ્ઞાન ને મિથ્યા જ્ઞાન. બરાબર. હવે આપણે આજે આ સમ્યક જ્ઞાનની પર્યાયોમાં અંદર જવાનું છે. બેઝિકલી આપણે જ્ઞાનની પર્યાયો જોઈએ છે. આજે કોઈએ સાંભળ્યું છે જ્ઞાનની કેટલી ટાઈપ છે? પાંચ પ્રકારના જ્ઞાન કહેવાય છે. બરાબર. કયા છે પાંચ? મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પર્યાય જ્ઞાન અને કેવળ. બરાબર. આ તો પાંચ એક ખાલી જ્ઞાનની ટાઈપ કહેવાય છે. પણ એને પર્યાયની અપેક્ષાએ જોવા હોય તો મિથ્યા જ્ઞાનની કેટલી ટાઈપ છે? મિથ્યા જ્ઞાનના ત્રણ પ્રકાર છે. કુમતિ, કુશ્રુત અને કુ અવધિ બરાબર. આ કુ અવધિ ને વિભંગ જ્ઞાન પણ કહેવાય છે. હવે સમ્યક જ્ઞાન ના કેટલા પ્રકાર છે? પાંચ પ્રકાર છે સમ્યક જ્ઞાન ના. સુમતિ, સુશ્રુત, સુઅવધિ, મના પર્યાય અને કેવળ. આ મતિ શ્રુત ને અવધિ માં તો ડિસ્ટિંગ્વિશ કરવા સુ અને સુ એવા પ્રિફિક્સ લગાવ્યા છે, પણ મન પર્યાય ને કેવળ નામ તો ઓલવેઝ પ્યોર જ હોય છે, એટલે એને કોઈ પ્રિફિક્સ નથી. આટલું ક્લિયર છે? આટલું સમજાય છે? ઓકે, તો આજે આપણે મેઇનલી આમાં વાત કરવાના છે. તો આ પણ આપણે એક કોન્ટેક્ચ્યુઅલ સમજી લઈએ. વિશ્વમાં જેટલા અનંત જીવ છે બધા અનંતે અનંત ને કુમતી અને કુશુદ્ધ, સોરી મતિ અને શુદ્ધ જ્ઞાન તો હોય જ છે. એમાં જે સંસારમાં છે જે સમ્યક દર્શન પ્રાપ્ત નથી કર્યું એ બધાને કુમતી અને કુશુદ્ધ, જે સમ્યક જ્ઞાની થઈ ગયા છે એને સુમતી અને સુશુદ્ધ. સમજાય? જયારે સમ્યક દર્શન થાય તો જ્ઞાન ને પણ સમ્યક જ્ઞાન કહેવાય ને, તો એની પહેલા જ્ઞાન ને કુશુદ્ધ કુમતી ને કુશુદ્ધ કહેવાય, એના પછી જ્ઞાન ને સુમતી ને સુશુદ્ધ કહેવાય. આ અવધિ જ્ઞાન છે ને એ ક્યારેક જ હોય છે. જે રીતના કુ અવધિ જ્ઞાન ક્યારે હોય? કોઈને ખ્યાલ છે ક્યારે હોય? જે દેવ અને નારકી હોય છે, દેવલોકમાં દેવ અને નરકમાં નારકી, એ બધાને દરેક જીવને કુ અવધિ જ્ઞાન હોય જ છે. કેમકે ઈ જેને એ ભાવ પ્રત્યય જ્ઞાન કહેવાય, એટલે કે ઈ ગતિના જીવોની વિશેષતા છે, એ લોકોને એવા એવું જ્ઞાન હોય છે. આ જ્ઞાન શું છે આપણે થોડું ડિટેલમાં પછી જોશું. શું અવધિ ક્યારે હોય છે? સમ્યક દર્શન પછી કોઈ સ્પેશિયલ જીવ હોય જેને જ્ઞાનની વિશેષ ઉગાડ થાય, મુનિરાજ હોય અથવા ઇવન શ્રાવક હોય, તો એને શું અવધિ જ્ઞાન પ્રગટ થાય. આટલું સમજાય છે? મનોપર્યાય જ્ઞાન ને કેવળ જ્ઞાન વિશે આપણે થોડું હજી પાછળથી જોઈએ. આટલું ક્લિયર છે? ઓકે, હવે આપણે એક બીજી રીતે બાયફર્કેશન જોઈએ. હવે ખાલી સમ્યક જ્ઞાનની જ વાત કરું છું. સમ્યક જ્ઞાન જે આ ટાઈમ અહીંયા હતું ને, સમ્યક જ્ઞાનના બે પ્રકાર છે. એક કહેવાય પ્રત્યક્ષ અને એક કહેવાય પરોક્ષ. આ વર્ડના મીનિંગ ખબર છે? પ્રત્યક્ષ અને પરોક્ષના. પ્રત્યક્ષ એટલે ડાયરેક્ટ, ડાયરેક્ટ, અને પરોક્ષ એટલે ઇનડાયરેક્ટ. જો આમાં જોવું હોય તો બીજી ગામમાં છે, બીજી ગાથામાં છે. ના ના, મને જે દેખાડવું છે હા, જો 131 કે 132 જેને જે હોય, પ્રત્યક્ષની ડેફિનેશન છે. પ્રત્યક્ષ ઇઝ ધ વર્ડ ઇઝ મેડ અપ ઓફ ટુ વર્ડ, પ્રતિ પ્લસ અક્ષ. આ અક્ષ વર્ડ છે ને એ અક્ષમાં અલગ અલગ મિનિંગ થાય. ક્યારેક એને ઇન્દ્રિયોના વર્ડ મિનિંગમાં લેવામાં આવે છે, અહીંયા એને આત્માના મિનિંગમાં લેવામાં આવે છે. અક્ષ ઇઝ ઇક્વલ ટુ આત્મા. અને પ્રતિ મતલબ એની સામે જ છે, એની સામે. તો પ્રત્યક્ષ ઇઝ આત્માની એકદમ સામે છે, મતલબ ઇટ ઇઝ અ ડાયરેક્ટ જ્ઞાન. એને કોઈ વચમાં, જેવી રીતના સપોઝ મારે આ કલશને જોવું હોય, મારે આ કલશને જોવું હોય તો અત્યારે મારે વિન્ડોની ખોલી બાજુ જોવું પડે, રાઈટ? ધેર ઇઝ અ ગ્લાસ, અને ગ્લાસની થ્રુ મારે કલશને જોવું પડે. તો ધીસ ઇઝ ઇનડાયરેક્ટ જ્ઞાન. આ ઇનડાયરેક્ટ જ્ઞાન છે, કેમ કે મારે કોઈના થ્રુ કલશને જોવું પડે. સપોઝ ઇફ આઈ વોન્ટ ટુ સી ધ કલર ડાયરેક્ટલી અને હું બહાર જ ઉભો હોઉં તો મને ડાયરેક્ટ દેખાય છે, તો દેન દેર ઇઝ નો બેરિયર ઇન બિટવીન. એને કહેવાય પ્રત્યક્ષ જ્ઞાન. સમજાય છે? એવી જ રીતે જયારે ઇન્દ્રિય અને મન, ઇન્દ્રિય અને મન ના નિમિત્ત થી કઈ જાણવામાં આવે છે તો એને કહેવાય પરોક્ષ, કેમ કે ઇનડાયરેક્ટ જ્ઞાન, અને ડાયરેક્ટ જાણવામાં આવે તો એને કહેવાય પ્રત્યક્ષ. જેવી રીતના મારા હાથમાં ચોક છે, મેં કેવી રીતના જાણ્યો? મેં એના ટચ કર્યું અથવા મેં આંખેથી જોયું, રાઈટ? તો જ્ઞાન કોને થયું કે મારા હાથમાં ચોક છે? જીવને થયું કે આંખને થયું? મારા હાથમાં ચોક છે એ જ્ઞાન જીવને થયું કે આંખને થયું? આ મારા હાથમાં ચોક છે એ જ્ઞાન તો જીવને જ થયું, પણ એ જોવાનો જે જ્ઞાન છે એ જોવાનું જ્ઞાન એ આંખ દ્વારા જોવામાં આવે છે, આંખ થ્રુ જોવામાં આવે છે. જેવી રીતના અહીંયા વિન્ડો છે ને, એના થ્રુ આપણે કલર્સ ને જોઈએ છે, એવી રીતના આંખ થ્રુ જ્ઞાન ચોક ને જાણે છે. તો બીકોઝ દેર ઇઝ અ બેરિયર ઓફ આંખ ઇન બિટવીન, ઇટ ઇઝ કોલ્ડ પરોક્ષ જ્ઞાન. સમજાય છે? ઇટ ઇઝ કોલ્ડ પરોક્ષ. આ પ્રત્યક્ષ કેવું હોય ખબર છે? જે આપણે અહીંયા બેઠા હોય અને વિધાઉટ એની સપોર્ટ ઓર એની યુટેન્સિલ, આ જે ઇન્દ્રિય થી આપણે જાણીએ છીએ એ નહીં, મન થી વિચાર કરીએ છીએ એ પણ નહીં, એના સિવાય કોઈ પણ પદાર્થ હોય એને આત્મા ડાયરેક્ટ જાણીને એને કહેવાય પ્રત્યક્ષ જ્ઞાન. સપોઝ જસ્ટ ફોર એક્ઝામ્પલ, અહીંયા આપણે બેઠા હોય અને અમેરિકામાં કઈ અર્થક્વેક થાય તો આપણે તો ન્યૂઝ ચેનલ જોઈએ ત્યારે ખબર પડે ને, કેમ કે આપણું જ્ઞાન ઇનડાયરેક્ટ છે, આપણને એવું ડાયરેક્ટ જ્ઞાન નથી. પણ કેવલી ભગવાન જે છે એમનું જ્ઞાન ડાયરેક્ટ છે, એટલે એમને એ અર્થક્વેક પોતા શિષ્ય ક્ષેત્રમાં બેઠા બેઠા ત્યાંથી જ જણાય છે, એમને ક્યાંય જવું નથી પડતું. સમજાય છે? એને ડાયરેક્ટ જ્ઞાન કહેવાય, ડાયરેક્ટ એટલે પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય. પેલા ઇનડાયરેક્ટ ને ડાયરેક્ટ સમજાયું, પ્રત્યક્ષ ને પરોક્ષ સમજાયું? ઓકે, તો આપણે જે પહેલા પાંચ જ્ઞાન જોયા ને, મતી શુદ્ધ અવધિ મન પર્યાય, એમાં પરોક્ષ માં બે છે, મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન, અને પ્રત્યક્ષ માં ત્રણ છે, અવધિ જ્ઞાન, મન પર્યાય જ્ઞાન અને કેવળ જ્ઞાન. ઓકે, હવે બિફોર વી ગો ફર્ધર લેટ્સ અન્ડરસ્ટેન્ડ ધ મીનિંગ ઓફ ઈચ, કે આનો મીનિંગ શું છે. સો અગેન કમ ટુ યોર બુક. જે પેજ પર હતો ને એ જ પેજ પર છે, મારામાં 131 છે, કદાચ 132 હશે. કોઈને બુક જોઈએ છે? જો સૌથી પહેલા મતિ જ્ઞાન આપણે નંબર 2 પહેલા જોઈએ, મતિ જ્ઞાન ના નંબર 2, ઇન્દ્રિય અને મન જેમાં નિમિત્ત છે એવા જ્ઞાન ને મતિ જ્ઞાન કહે છે. મળ્યું બધાને? બધાને મળ્યું? ઇન્દ્રિય અને મન જેમાં નિમિત્ત છે એને મતિ જ્ઞાન કહેવાય છે. હવે અને શ્રુદ્ધ જ્ઞાન બે એક સાથે જોઈ લે, પછી એનું હું થોડું સમજશું. જો શ્રુદ્ધ જ્ઞાન નેક્સ્ટ બે પેજ છોડીને છે, 133 છે મારામાં, એમાં નંબર 1 મતિ જ્ઞાન થી જાણેલા પદાર્થ ના સંબંધ થી અન્ય પદાર્થ ને જાણવા વાળા જ્ઞાન ને શુદ્ધ જ્ઞાન કહેવાય છે. બધાને મળ્યું? મળ્યું? મતિ જ્ઞાન થી જે પદાર્થ જાણ્યો એના સંબંધ થી અન્ય પદાર્થ ને જાણવું એને કહેવાય શુદ્ધ જ્ઞાન. આ ટોપિક બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને આની ક્લેરિટી બહુ જરૂરી છે. આજે આપણે એન્વાયરમેન્ટ જરાક એવું છે, પણ ટ્રાય ટુ કોન્સન્ટ્રેટ, કેમ કે જ્યાં સુધી આ નહીં સમજાય ને તો જ્ઞાનમાં મજા નહીં આવે. સૌથી પહેલા આપણે જ્ઞાનનો જાણવાનો પ્રોસેસ શું છે એ સમજીએ છીએ. સમજાય છે? સૌથી પહેલા છે ને એક દર્શન નામનો ગુણ છે, એક દર્શન નામનો ગુણ છે, સાંભળ્યું છે દર્શન ગુણ? એક દર્શન નામનો ગુણ છે. એ દર્શન નું કામ શું છે? કોઈ પણ વસ્તુ ને જ્ઞાન જયારે જાણે છે, જ્ઞાન નું કામ શું છે? જાણવું, બરાબર. કોઈ પણ વસ્તુ ને જ્ઞાન જયારે જાણે છે, એની પહેલા, જ્ઞાન જાણે એની પહેલા વસ્તુ નું એક સામાન્ય પ્રતિભાસ થવો. આપણને એમ કઈક કઈક થાય ને, કઈક છે ત્યાં, કઈક ત્યાં છે, કઈક તો અલગ છે. એ સામાન્ય પ્રતિભાસ એ દર્શન ગુણ નું કામ છે. આ દર્શન ને ઓલા સમ્યક દર્શન ને કન્ફ્યુઝ નહીં કરતા, બે અલગ વસ્તુ છે. સમજાય છે? એ સમ્યક દર્શન આ દર્શન ગુણ ની પર્યાય નથી. આ દર્શન નું કામ શું છે? કે બસ એક ખાલી વસ્તુ નું સામાન્ય જ્ઞાન. હજી એમાં એટલો ક્વેશ્ચન પણ ઉભો નથી થતો કે આ શું છે, આ શું છે એમ ક્વેશ્ચન ઉભો થતા જ્ઞાન માં આવી ગયું. એટલે ઇટ ઇઝ ધેટ સૂક્ષ્મ જ્ઞાન. સમજાય છે? એટલું સૂક્ષ્મ જ્ઞાન છે કે કઈક તો છે ત્યાં, એને દર્શન કહેવાય. હવે એના પછી જ્ઞાન થાય. આપણે કોઈ પણ ઓર્ડર લઈએ, આ ચોક છે એટલી વસ્તુ જાણવામાં સૌથી પહેલા એનું દર્શન થયું. હવે આ દર્શન મારી આંખથી થયું ને, તો એને કહેવાય ચક્ષુ દર્શન. હવે મેં મારા હાથથી મેં ફીલ કરીને કીધું હોય તો એને કહેવાય અચક્ષુ દર્શન. એક આંખ થી જે જણાય છે એને કહેવાય ચક્ષુ દર્શન. અને આંખ ને છોડીને બાકીની બધી ઇન્દ્રિયો છે અને મન છે, એનાથી જે દર્શન થાય એને કહેવાય અચક્ષુ દર્શન. બરાબર? ઓકે. તો સૌથી પહેલા દર્શન થાય છે, એના પછી જ્ઞાન ની વાત આવે. પણ જ્ઞાન માં પણ સૌથી પહેલા મતિ જ્ઞાન થાય છે. તો સેકન્ડ ઇઝ મતિ જ્ઞાન. એટલે આ આંખ થી મેં જે જાણ્યું તો એને કહેવાય મતિ જ્ઞાન. સમજાય છે? એમાં પણ આખા ચાર સ્ટેપ છે. મતિ જ્ઞાન માં ચાર સ્ટેપ છે. અવગ્રહ, ઈહા, અવાય ધારણા, એ તો ડિટેલ એમાં નહીં જોઈએ. પણ ઇન ધી ઓર્ડર ઓફ જાણવું, સૌથી પહેલા દર્શન થયું, પછી એક અવગ્રહ એટલે એનું વધારે થોડું જ્ઞાનમાં ક્લેરિટી થઈ કે કંઈક છે. પછી ક્વેશ્ચન આવ્યો કે શું છે, એ થયું ઈહા. એમાં વધારે ક્લિયર જતા ગયા કે હા આ સાઈઝ નું છે, આ શેપ નું છે, આવું છે. એટલે અવાયમાં નક્કી થયું કે આ ચોક છે. અને એના પછી ના આ ચોક જ છે એમ જ્ઞાનમાં નક્કી થઈ ગયું, બેસી ગયું, યાદ રહી ગયું, એને કહેવાય ધારણા. આટલા આખા પ્રોસેસ ને કહેવાય મતિ જ્ઞાન. બરાબર? મતિ જ્ઞાન પછી થાય છે શ્રુતિ જ્ઞાન. ચોક છે તો મેં જાણ્યું, હવે એનાથી કઈ અન્ય પદાર્થ ને જાણવું કે આ ચોક હું લખવા માટે યુઝ કરીશ. આ વ્હાઈટ ચોક છે તો મારી પાસે બ્લેકબોર્ડ છે કે નહીં, આવું કોઈ અન્ય પદાર્થ નો વિચાર કરવો એને કહેવાય શ્રુતિ. આ સમજાય છે? આ જ્ઞાન નું કામ એટલું ફાસ્ટ ચાલે છે. આપણે ઓલું ઓલા શું કે કેલિડોસ્કોપ જેવું હોય ને, કે આપણે એમ ફટાફટ ઇમેજ ઘુમાવીએ તો આપણને લાગે કન્ટિન્યુઅસ છે, એક કન્ટિન્યુઅસ ઇમેજ લાગે ને આપણને. આ જ્ઞાન નું કામ એવું છે કે આપણી પાસે, આપણે મનુષ્ય છે તો કેટલી ઇન્દ્રિય છે આપણી પાસે? પાંચ ઇન્દ્રિય છે. પાંચે ઇન્દ્રિય નું કામ વન બાય વન ચાલે છે. કે હમણાં હું તમને જોઉં છું, અવાજ સાંભળું છું, આ હવા છે એ સ્પર્શ ઇન્દ્રિય થી ફીલ કરું છું, કઈ સ્મેલ નથી એમ પણ તો સ્મેલ નું જ્ઞાન ચાલે છે. તો આ બધા જ્ઞાન આપણને લાગે છે કે બધા સાયમલ્ટેનિયસલી થાય છે, એકચ્યુઅલી સાયમલ્ટેનિયસલી નથી થતા, એકચ્યુઅલી વન બાય વન થાય છે. પણ એટલા ફાસ્ટ થાય છે કે આપણને એમ લાગે છે કે બધું જ્ઞાન સાથે થાય છે. હવે એ દરેક જ્ઞાન થવામાં સૌથી પહેલા દર્શન થાય છે, એના પછી મતિ જ્ઞાન થાય છે, એના પછી શુદ્ધ જ્ઞાન થાય છે. અને આખું બધું થઈને આપણને વસ્તુ જણાય છે કે આ વસ્તુ આવી છે. સમજાય છે? જ્ઞાનમાં આટલો બધો પ્રોસેસ થયો ત્યારે આપણને ખબર પડી કે આ વસ્તુ આ છે, એનો યુઝ હું આમ કરીશ, અને આખું ક્લિયર પિક્ચર આપણા જ્ઞાનમાં આવી. હવે આટલું બધું જ જ્ઞાન પરોક્ષ જ્ઞાન છે, કેમ કે આપણા ઇન્દ્રિયના સપોર્ટથી થાય છે. થી દરેક જીવની, આપણે જે સંસારી જીવ છે તો દરેક જીવની સંસારમાં અમુક લિમિટેશન છે. આપણે એમ કહે કે જ્ઞાન નું કામ જાણવાનું છે, તો અહિયાંથી શું કામ દેખાય છે? મારે હાથથી બી દેખાવું જોઈએ ને, હાથથી દેખાવું જોઈએ અથવા આંખથી સ્મેલ થવું જોઈએ, પણ એવું નથી થઈ શકતું. કેમ કે સંસારી જીવોની એવી જ લિમિટેશન છે કે આ ઇન્દ્રિય હોય છે, કેટલા જ એરિયામાંથી જ્ઞાનને જણાય છે. એ અત્યારના દરેક સંસારી જીવોનું લિમિટેશન. હવે આપણે પંચેન્દ્રિય છે તો આપણને પાંચ વસ્તુના બાબતમાં જ્ઞાન છે. આ ભમરા આદિ જે હોય છે, ચાર ઇન્દ્રિય છે તો એને સંભળાતું નથી, એને દેખાય છે, એને સૂંઘવામાં આવે છે તો એને સંભળાતું નથી. કીડી આદિ જે ત્રણ ઇન્દ્રિય છે તો એને દેખાતું બી નથી, એને સ્મેલ છે, એને ટચ છે, એને ટેસ્ટ છે. એવી રીતના દરેક ઇન્દ્રિય જેટલા જે જીવો છે અને જેટલી ઇન્દ્રિય છે એને એ જાતનું જ્ઞાન છે, બરાબર. હવે એ બધું જ્ઞાન કેમ કે ઇન્દ્રિયના ડિપેન્ડન્ટ છે એટલે પરોક્ષ. આટલું સમજાયું? ઓકે, એમાં એક એંગલ હજી છે, મને તમને દેખાવ. અગેન પેજ 131 ઓર 132. જો મતિજ્ઞાન નું આપણે સેકન્ડ પોઈન્ટ પર ડાયરેક્ટ ગયા હતા ને, કે ઇન્દ્રિય અને મનના નિમિત્તથી જે જ્ઞાન થાય એને મતિજ્ઞાન કહેવાય છે, બરાબર. હવે ફર્સ્ટ પોઈન્ટ, કે જ્યારે જીવને આત્માને જાણવું હોય, જ્યારે મને મારા આત્માને જ જાણવું હોય, ત્યારે તો આઈ એમ નોટ યુઝિંગ એની ઇન્દ્રિય. આંખ બી યુઝ નથી કરતો, કેમ કે આત્મા દેખાતો નથી, સંભળાતો નથી, સૂંઘવામાં નથી આવતો, ટચ નથી થતો. તો જ્યારે જીવને પોતાના આત્માને જાણવું હોય અને જાણે છે, ત્યારે એક બી ઇન્દ્રિય યુઝ નથી થતી. ધેરફોર મતિશુદ્ધ જ્ઞાન હોવા છતાં પણ આત્માને જાણવાની બાબતમાં એ જ્ઞાન પ્રત્યક્ષ છે. આત્માને જાણવાની બાબતમાં મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન પ્રત્યક્ષ છે, કેમ કે એમાં કોઈ ઇન્દ્રિયોનો સપોર્ટ લેવામાં નથી આવતો. લોજિક બહુ સિમ્પલ છે ને, જયારે ઇન્દ્રિયોનો સપોર્ટ લઈને જાણીએ ત્યારે પરોક્ષ, ન હોય ત્યારે પ્રત્યક્ષ. તો ખાલી એક જ સિચ્યુએશન, એક જ એક્સેપ્શન એવું બને છે જયારે મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન પ્રત્યક્ષ છે, કે જયારે આત્માને જાણે છે ત્યારે. બાકી કોઈ પણ વસ્તુને જાણે તો કાં તો ઇન્દ્રિય અથવા મનનું નિમિત્ત લઈને જાણે છે, માટે આ પરોક્ષ છે. આટલું ક્લિયર થયું? હવે આમાં આવીએ છીએ. જો આમાં છે પેજ નંબર, સામેના પેજ પર છે 130 અથવા 131, એક પેજ આગળ. અવધિ જ્ઞાન. આ અવધિ જ્ઞાન શું છે કોઈને ખબર છે? હા, જો એક કોમન કન્ફ્યુઝન હોય છે, લેટ મી ક્લેરિફાય દેટ. જેવી રીતના બેનશ્રીબેનને હતું અથવા કોઈ બીજાને હોય છે, કે મને આ ભાવમાં, આપણે કહીએ ને પુનર્જન્મ થયો અને પહેલાના ભાવોનું યાદ છે, એને અવધિ જ્ઞાન કહેવાતું નથી, એને જાતિ સ્મરણ જ્ઞાન કહેવાય છે. અને એ એકચ્યુઅલી મતિ જ્ઞાનનો ભેદ છે. એ થોડું ડિટેલમાં છે, એમાં આપણે હમણાં નહીં જોઈએ. પણ જાતિ સ્મરણ જ્ઞાનમાં પોતાનું જ, ખાલી પોતાનું જ અને પહેલાના ભાવોનું જ જણાશે. આ અવધિ જ્ઞાન કંઈક વસ્તુ અલગ છે. જો એની ડેફિનેશન આપણે વાંચીએ, અવધિ જ્ઞાનની ડેફિનેશન મળી બધાને? દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની મર્યાદા પૂર્વક રૂપી પદાર્થને સ્પષ્ટ જાણવાનું જ્ઞાન, એને મતિ, એને અવધિ જ્ઞાન કહેવાય છે. હવે આનો શું મતલબ? જેવી રીતના દેવો હોય, દેવો હોય અથવા નારકીઓ હોય તો એમને અવધિ જ્ઞાન હોય છે. તો અવધિ જ્ઞાન એટલે શું? કે એ નારકીને અમુક દ્રવ્યને રિલેટેડ, આ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ છે ને, એની બાઉન્ડ્રી છે અવધિ જ્ઞાનની બાઉન્ડ્રી, કે અમુક દ્રવ્યને રિલેટેડ જ જ્ઞાન હોવું, અમુક ક્ષેત્રની મર્યાદા સહિત જ્ઞાન હોવું, અમુક કાળની મર્યાદા સહિત જ્ઞાન હોવું અને અમુક ભાવોનું જ્ઞાન હોવું. જેવી રીતના સપોઝ હું અહીંયા છું, બરાબર, અહીંયા રહીને આપણને બે ત્રણ કલાક પહેલાનું તો યાદ છે ને, આપણા ઘરમાં સવારના શું થયું, કેવી રીતના આપણે તૈયાર થયા, કયા ટોપિક પર વાતો કરી, શું નાસ્તો ખાધો, વોટ એવર, એટલું આપણને યાદ છે કે નહીં? એટલું તો પહેલા નું યાદ છે, હવે એટલું જ ફ્યુચર નું જાણવું, પાસ્ટ નું અને એટલું ફ્યુચર નું, બે કલાક પહેલા નું, બે કલાક પછી નું, એને કહેવાય ચાર ની લિમિટ સહી નું અવધિમાં. પણ આ તો દરેક રૂપી પદાર્થ, આ તો આપણે આપણું જાણ્યું ને કે મેં શું કહ્યું, ઓલું દરેક રૂપી એટલે શું, રૂપી પદાર્થ એટલે, રૂપી એટલે પૂતગલ દ્રવ્ય. કોઈ પણ પૂતગલ ને રિલેટેડ પાસ્ટ નું અને ફ્યુચર નું અને પ્રેઝન્ટ નું ઓફકોર્સ અમુક ટાઈમ ની લિમિટેશન સહિત જાણવું એને કહેવાય છે ઔધિક જ્ઞાન. ઔધિક જ્ઞાન માં અમુક ક્ષેત્ર નું લિમિટેશન પણ હોય છે. ચલો અહિયાં મંદિર માં ઉભો છું તો એક કિલોમીટર દૂર સુધી નું જણાય, અથવા બે કિલોમીટર દૂર સુધી નું જણાય, તો એની ઓલી બાજુ શું છે એ ન જણાય. સમજાય છે? જેવી રીતના નારકી માં નરક ગતિ ના જીવો છે અથવા દેવ ગતિ ના જીવો છે, તો એ નરક ગતિ ના જીવો ને પોતાની આજુબાજુ જે ઇમિડિયેટ અસર, અચ્છા આ જીવે મને ત્યાં આવી રીતના હેરાન કર્યું હતું એટલે લાવવું, એને એમ કરીને પહેલાનું યાદ કરીને વધારે વેરભાવ કરવો એ ઔધિક જ્ઞાન થી થાય છે. પણ એ લોકોને બહુ દૂરના જીવો હોય કે બહુ ડિસ્ટન્સ ટાઈમ હોય એ નથી જણાતું. નારકી નો ઔધિક જ્ઞાન નું લિમિટ બહુ નાની હોય, દેવોની થોડી વધારે મોટી હોય. આ ઔધિક જ્ઞાન સમજાય છે? આ વસ્તુ આપણે ફીલ નહીં કરી શકીએ, કેમ કે આપણને જ્ઞાન છે નહીં, તો કેવી રીતના ફીલ કરીને સમજશું? પણ એક અનુમાન થી આપણે નક્કી કરી શકીએ છીએ કે કોઈને, એને હવે નારકી ના જીવ ને બરાબર કોઈ વસ્તુ વિશે વિચાર કરવો હોય આવી રીતના, અથવા જેવી રીતના એક ફેમસ સ્ટોરી છે ને કે મહાવીર ભગવાન કેવળ જ્ઞાન પામ્યા પણ કોઈ ગણધર નહોતું એટલે દિવ્ય ધ્વનિ ન છૂટી, તો એમણે શું લગાવ્યું, એમણે ઔધિક જ્ઞાન લગાવ્યું એ જાણવા માટે કે યોગ્ય ગણધર કોણ છે. તો એમને ખબર પડી કે આ ઇન્દ્રભૂતિ એટલે કે જે ગૌતમ ગણધર નો જીવ છે અહીંયા પર્ટિક્યુલર જગ્યાએ છે એનામાં લાયકાત છે, એને લઈને આવું તો દિવ્ય ધ્વનિ છૂટશે. તો એમાં પહેલા તો એમને ક્ષેત્ર નું લિમિટેશન હશે કે નહીં, ઇન્દ્રભૂતિ અહીંયા છે હું અહીંયા છું, તો આટલો ડિસ્ટન્સ નું એમને જણાવવું જોઈએ. પછી એમને ગણધર વિશે વિચાર કરવો છે એ દ્રવ્ય નું લિમિટેશન થયું, એવી જ રીતે ટાઈમ નું લિમિટેશન હશે. આ બધા લિમિટેશન સહિત જાણવું એને કહેવાય છે ઔધિક જ્ઞાન. હવે એમને એ જાણવા માટે કોઈ ઇન્દ્રિય ને યુઝ કર્યું નહીં કર્યું, એમને તો પણ આત્માથી ડાયરેક્ટ જણાયું એટલે એ જ્ઞાન ને પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે. સમજાય છે? આ ઔધિક જ્ઞાન છે. નેક્સ્ટ મનોપર્યાય જ્ઞાન, પાછું નેક્સ્ટ પેજ પર જે ઓરિજિનલ પેજ આપણું હતું 131 અથવા 132 નીચે મનોપર્યાય જ્ઞાન. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની મર્યાદા સહિત બીજાના મનમાં રહેલા સરળ અથવા ગુણ રૂપી પદાર્થને જાણવા વાળું જ્ઞાન એને કહેવાય મનોપર્યાય જ્ઞાન. શું કહે છે કે હવે હું અહીંયા ઉભો છું, અત્યારના સમ્યક એના મનમાં શું વિચાર કરે છે વિથ રિલેટેડ ટુ રૂપી પદાર્થ, પૂતગલ દ્રવ્ય વિશેનો શું વિચાર કરે છે, એ વિચારને જાણી લેવું એને કહેવાય મનોપર્યાય જ્ઞાન. આ મનોપર્યાય જ્ઞાન છે ને ખાલી મુનિરાજોને જ હોય છે, એ પણ જે સ્પેશિયલ રૂઢિદારી મુનિરાજ હોય ને એને મનોપર્યાય જ્ઞાન હોય, દરેક જણને ન હોય. દરેક તીર્થંકર મુનિરાજ હોય ને દીક્ષા લે અને આત્મામાં લીન થાય તો તરત મનોપર્યાય જ્ઞાન પ્રગટ થાય, એ તીર્થંકર મુનિરાજ ની સ્પેશિયાલિટી છે કે દરેક જીવ ને હોય જ છે, પણ બાકી દરેક મુનિરાજ ને ન હોય. બહુ રેર જ્ઞાન છે. કેવું જ્ઞાન છે કે સામે વાળો શું વિચાર કરે છે એ વિચાર ને જાણી લેવું એને કહેવાય મનોપર્યાય જ્ઞાન. સમજાય છે? હવે આ બે માં કમ્પેરિઝન કરીએ તો આમાં પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ની મર્યાદા છે, આમાં પણ છે, આમાં પણ રૂપી પદાર્થ ને જાણે છે, આમાં પણ રૂપી પદાર્થ ને જાણે છે, બટ રેઝોલ્યુશન ઓફ મનોપર્યાય જ્ઞાન ઇઝ મચ ફાઇનર કમ્પેર ટુ રેઝોલ્યુશન ઓફ ઔધિક જ્ઞાન. એટલે બહુ સૂક્ષ્મ વસ્તુઓને પણ મનોપર્યાય જ્ઞાન જાણી લે છે. મનમાં રહેલા રૂપી પદાર્થ એટલે કે હું સમ્યક ના મન ને જાણું છું એમ આપણે જનરલી કહીએ છીએ, પણ સમ્યક પોતાના આત્મા વિશે વિચાર કરતો હોય તો ન જણાય. એક કોઈ રૂટી પદાર્થ નો વિચાર કરતો હોય એ જણાય. સમજાય છે? આ ક્લિયર થયું? ઓકે. હવે આ બે જ્ઞાન છે ને એને કહેવાય છે દેશ પ્રત્યક્ષ. સરળ અને ગુણ એટલે કે કોઈ સિમ્પલ વિચાર હોય અથવા કોમ્પ્લિકેટેડ વિચાર હોય. સામેના મન સામેના જીવના મનમાં કોઈ સિમ્પલ વિચાર હોય અથવા કોઈ કોમ્પ્લેક્સ વિચાર કરતા હોય એ દેવને જાણી શકે. અવધિનું રિસ્ટ્રિક્શન એ છે કે ખાલી ફૂટબોલ દ્રવ્યને જાણી શકે. એટલે હું ડાયરેક્ટ જાણું છું, એમાં કોઈના મનની વાત નથી. હું ડાયરેક્ટ ફૂટબોલ દ્રવ્યને જાણું છું, પણ એનું લિમિટેશન એ છે કે અમુક ફૂટબોલને જાણી શકે, અમુક ડિસ્ટન્સમાં જ જાણી શકે. બહુ લિમિટેડ ક્ષેત્રો. હવે કોઈનું એક કિલોમીટર હોય, એક કિલો એટલા નાના લિમિટેશન હોય, બહુ વધારે લાંબુ ન હોય. જે દેવો હોય, ઇન્દ્ર આદિ હોય, એ લોકોનું બહુ હ્યુજ એરિયા હોય. એ લોકો તો યોજનો શું, એટલે આખા ત્યાં રહીને નીચેના તીર્થંકરોના ઘરમાં શું થાય છે એ બધું જાણી શકે. એ સ્પેશિયલ જીવો છે. પણ બાકી નોર્મલ જે જીવો હોય એને અવધિક જ્ઞાનનું લિમિટેશન નાનું હોય. તો દ્રવ્ય ક્ષેત્ર કાળ ને ભાવ આ ચાર વસ્તુનું લિમિટેશન હોય છે. ક્લિયર છે? અચ્છા, આપણે વાત કરતી હતી કે આ બે જ્ઞાનને દેશ પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય. એટલે પ્રત્યક્ષ તો છે, પણ દેશ એટલે પાર્શિયલ છે, હજી કમ્પ્લીટ નથી. પાર્શિયલ પ્રત્યક્ષ છે એટલે કે ઇનકમ્પ્લીટ જ્ઞાન છે ને, ખાલી અમુક જ વસ્તુને જાણી શકે છે, અમુક ડિસ્ટન્સીસમાં જાણી શકે છે, એટલે એને દેશ પ્રત્યક્ષ જ્ઞાન છે. આ કેવળ જ્ઞાનને સકલ પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે. સકલ પ્રત્યક્ષ એટલે કે બધું જ જાણે છે અને પાછું પ્રત્યક્ષ જાણે છે. બધું જાણે છે અને પ્રત્યક્ષ જાણે છે. આ પરોક્ષ જ્ઞાન જે છે ને એને, એક મિનિટ જો હું તમને દેખાડું. એ વર્ડ હું ભૂલી ગયો છું પણ આમાં હશે. હા, જો આપણે જે ગાથા ચાલુ છે ને, ત્રીજી ગાથા, પેજ નંબર 103 છે મારો, 104 હશે કદાચ. આ ચાર્ટ જે છે ને, આ ચાર્ટ એ પેજ કાઢો. ત્યાં નીચે એક ફૂટનોટ છે. જે જ્ઞાન ઇન્દ્રિયો અને મનના નિમિત્તથી વસ્તુને અસ્પષ્ટ જાણે છે તેને પરોક્ષ જ્ઞાન કહેવાય. ઇન્દ્રિય અને મનનું નિમિત્ત તો છે, પણ વસ્તુઓ અસ્પષ્ટ જણાય છે. અને આ જ્ઞાન કેવું છે? જે જ્ઞાન રૂપી વસ્તુને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની મર્યાદા પૂર્વક સ્પષ્ટ જાણે છે તેને દેશ પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે. હવે આ દેશ પ્રત્યક્ષ સ્પષ્ટ જાણે છે તો સકલ પ્રત્યક્ષ કેટલું સ્પષ્ટ હશે? એ તો અલ્ટ્રા ક્લિયર છે. સમજાય છે? આ થોડું અનક્લિયર છે. આ ક્લિયર છે અને આ બહુ વધારે ક્લિયર છે. પરોક્ષ જ્ઞાન ને સમ્યક જ્ઞાન એટલે કહેવાય, કેમ કે આ પરોક્ષ ભલે ઇન્દ્રિય થ્રુ છે, પણ વસ્તુ જેવી છે એને એવી જ જાણે છે. જેવી રીતના કે જો આપણે પહેલેથી જોઈએ, જ્ઞાનમાં આપણે બે બે જોયા, મિથ્યા જ્ઞાન ને સમ્યક જ્ઞાન, બરાબર. લાસ્ટ ક્લાસમાં આપણે જ્ઞાનના દોષો જોયા હતા. યાદ છે? ત્રણ દોષો, સંશય, વિપર્યય અને અનભ્યવસાય. સંશય, વિપર્ય અને અનભ્યવસાય. સંશય એટલે કે કઈક ડાઉટ હોવો કે આ વસ્તુ આવી હશે કે આવી હશે, કઈક ડાઉટ. વિપર્ય એટલે જેવી છે એનાથી ઓપોઝિટ જ જાણવી. અને અનભ્યવસાય એટલે કઈક છે એવું નિર્ણય નથી, એને કઈક વસ્તુ છે એવું અનક્લેરિટી હોવી. આવા ત્રણ દોષો જેને જ્ઞાનમાં છે એને અજ્ઞાન અથવા મિથ્યા જ્ઞાન કહેવાય, બરાબર. હવે હું જીવ છું કે હું શરીર છું, આવો સંશય હોવો એને સંશય કહેવાય, બરાબર. હવે જે સમ્યક જ્ઞાની છે એને આ ત્રણ દોષો તો નથી, સંશય, વિપર્ય, અનભ્યવસાય તો નથી, પણ હું જીવ છું એવું જાણે છે. જીવને રહ્યો દો એ તો ડાયરેક્ટ જ્ઞાન છે, પણ હું આ ચોક છે તો આ ચોક મારો નથી, ઉદ્ગલ પરમાણુઓનું સ્કંદ છે, આ પૂતગલોનું પરિણામ છે, અત્યારના આ પર્યાયમાં છે, પછી બીજી પર્યાયમાં વહ્યું જશે. આવું સમ્યક જ્ઞાન એ જીવને છે, પણ તો પણ જાણે છે તો આંખના થ્રુ, એટલે એને પરોક્ષ જ્ઞાન કહેવાય. સમજાય છે? એ જ્ઞાન હજી ડિપેન્ડન્ટ છે ઇન્દ્રિયો ઉપર, એટલે એને પરોક્ષ જ્ઞાન કહેવાય છે. સમ્યક હોવા છતાં જ્ઞાન ઇન્દ્રિયો અને મન પર ડિપેન્ડન્ટ છે, એટલે પરોક્ષ કહેવાય છે. ક્લિયર થયું? અચ્છા, આપણે વાત એ થતી હતી કે પ્રત્યક્ષ એટલે સ્પષ્ટ છે કે અસ્પષ્ટ છે જ્ઞાન. હા, જ્ઞાન સ્પષ્ટ છે કે અસ્પષ્ટ છે એની વાત થતી હતી ને. જેવી રીતના આ ચોક ને હું જાણું છું, બરાબર. હવે આ ચોક ને, આ તો સામે છે ને, મારી સામે છે, મને પ્રત્યક્ષ દેખાય છે. આપણે એમ કહીએ ને કે મને પ્રત્યક્ષ દેખાય છે કે આટલી સાઈઝ નો છે, આટલા વજન નો છે, આવો કલર છે, અહિયાં દાદા છે. પ્રત્યક્ષ દેખાય છે કે નહીં? તો આપણે શાસ્ત્રમાં કહે છે ના, પ્રત્યક્ષ નથી, પરોક્ષ છે. કેમ પરોક્ષ છે? કે પહેલા તો આંખના નિમિત્તથી દેખાય છે, આંખના નિમિત્તથી દેખાય છે એટલે પરોક્ષ છે. એના સિવાય પણ સ્પષ્ટ નથી, અસ્પષ્ટ છે. કેમ અસ્પષ્ટ છે? કેમ કે આમ જોતા મને અહિયાં જ દેખાય, અહિયાંનું તો દેખાતું નથી, અંદરનું તો દેખાતું નથી. એટલે અંદરની વસ્તુઓ તો હું અનુમાનથી જાણું છું કે અંદરથી આવું વ્હાઈટ જ આખું ભરેલું હશે. સમજાય ને? એ અનુમાનથી જાણું છું. કેવળી જ્ઞાન ને અવધિ જ્ઞાન જે આ બધા જ્ઞાનો છે એને કેવું હોય? એને તો જાણે આખી એમ 3D ઇમેજ જ આખી ઉભી થઈ જાય. સમજાય છે? કેમ કે આત્માથી ડાયરેક્ટ જાણે છે, કોઈ ઇન્દ્રિયના નિમિત્તથી જાણતા નથી. આ પરમાણુઓની પાર અંદર જઈને બી જાણે છે, એટલે એમને તો આખું પ્રત્યક્ષ જ્ઞાન છે. જેવું આપણે હવે કમ્પેરિઝન બી કેવી રીતના કરીએ, પેલું 3D ઇમેજિંગ કરીએ અને એમાં આખો આમ ચોક આખો ફરતો હોય, ઇમેજિંગ કરો તો અહિયાંનું પણ જણાય, અહિયાંનું પણ જણાય, બધું જણાય ને, અંદરનું બી જણાય, બહારનું બી જણાય. તો આપણે એને કહીએ કે ભાઈ ઓલા કરતા તો આ વધારે સારી રીતે જાણ્યો. એવું આ જ્ઞાનમાં પ્રત્યક્ષ જણાય છે, જ્યારે આ જ્ઞાનમાં સ્પષ્ટ જણાય છે, આ જ્ઞાનમાં અસ્પષ્ટ જણાય છે. આટલું બધાને ક્લિયર થયું? તો ચાલો હવે આપણે ગાથા જરા વાંચીએ. ભરત ક્ષેત્રમાં અત્યારે અવધિ જ્ઞાની છે કે નહીં? શ્રી કર્ણાનિયોગની અપેક્ષાએ અત્યારના મુનિરાજ હોય શકે, મુનિરાજ હોય તો અવધિ જ્ઞાન પણ હોય શકે. આપણને ડાયરેક્ટ દેખાતા નથી, પણ ક્યાંક હોય શકે. અને બીજા દેવોને બધા આવતા હોય તો એ લોકોને અવધિ જ્ઞાન છે કે નહીં? અત્યારના જે 4 પ્રકારના દેવો છે ને, વિમાનવાસી, વ્યંતર, જ્યોતિષ અને ભવનવાસી. તો જ્યોતિષ છે એ તો સૂર્ય ચંદ્ર આદિમાં રહે છે, વિમાનવાસી ઉપર સ્વર્ગોમાં રહે છે, ભવનવાસી અંદર રહે છે જમીનની નીચે. પણ વ્યંતર તો આપણી આજુબાજુ છે ને બધે. વ્યંતર જીવો છે એ તળાવમાં રહે, ઝાડ ઉપર રહે, પર્વત પર રહે, એમાં એમના ભવન હોય. એ જીવોને અવધિ જ્ઞાન તો છે. તો ભરત ક્ષેત્રમાં બી અવધિ જ્ઞાનિકો છે, બરાબર. ચાલો જો ત્રીજી ગાથા આપણે વાંચીએ છે. ટાઈટલ શું છે? સમ્યક જ્ઞાનના ભેદ, પરોક્ષ અને દેશ પ્રત્યક્ષના લક્ષણ. પહેલા પરોક્ષ કે છે અને દેશ પ્રત્યક્ષ કે છે. ચોથી ગાથા જે છે સકલ પ્રત્યક્ષ ઉપર છે, બરાબર. આપણે આખો ટોપિક એક સાથે કવર કર્યો, 3 અને 4 બે ગાથા. જો ગાથા વાંચીએ. તાસ ભેદ દો હે. તાસ એટલે કોની વાત કરે? તાસ એટલે એના. તાસ વર્ડ નો મીનિંગ એના. એના એટલે કોના? સમ્યક જ્ઞાન. કેમ કે સમ્યક જ્ઞાન ની વાતો ચાલે છે ને. તો તાસ ભેદ દો હે, પરોક્ષ પરતક્ષ. પરોક્ષ પરતક્ષ તિનમાહી. તિનમાહી એટલે તેમાં. તેમાં મતિ શુદ્ધ દોય પરોક્ષ. મતિ અને શુદ્ધ બે પરોક્ષ છે. કેમ પરોક્ષ છે? અક્ષ મન તે ઉપજાહી. જો આપણે અહીંયા પ્રત્યક્ષ ના જયારે મીનિંગ જોયું ત્યારે અક્ષ ને આપણે આત્મા તરીકે જોયું હતું. અહિયાં અક્ષ નો મીનિંગ શું છે? ઇન્દ્રિય. ઇન્દ્રિય અને મન થી ઉપજાય છે. ઇન્દ્રિય અને મન થી મતિ જ્ઞાન ઉપજે છે, મતિ શુદ્ધ જ્ઞાન. એટલે એને પરોક્ષ કહેવાય છે. અચ્છા, એક હજી વસ્તુ મારે કહેવી છે. આ મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન, બરાબર, આપણે બે જોયા ને. આપણે બે માં ડિફરન્સ પણ જોયો કે પહેલા કોઈ એક વસ્તુ જાણી ઇન્દ્રિય અને મન ના નિમિત્તે તો મતિ જ્ઞાન થયું, હવે એના નિમિત્તે કઈક બીજું જાણ્યું તો એને કહેવાય શુદ્ધ જ્ઞાન. બરાબર? વોટ આઈ વોન્ટેડ ટુ સે ઇઝ કે શુદ્ધ જ્ઞાન મતિ જ્ઞાન વગર ક્યારે થાય જ નહીં. ઓલવેઝ પહેલા મતિ થાય પછી શુદ્ધ થાય. એવું પોસિબલ છે કે ખાલી મતિ જ્ઞાન થાય અને શુદ્ધ નો થાય? મતલબ યુ કઈક વસ્તુ જાણી તેનાથી બીજી વસ્તુમાં એટલા ડિટેલમાં આપણે ગયા નહીં તો શુદ્ધ જ્ઞાન ન થયું. પણ જે આપણે વિચારો કરીએ છીએ ને, આપણે કોઈ પણ વસ્તુના વિચારો કરીએ છીએ કે નહીં, આપણા જમવાના ખાવા પીવાના વર્ક રિલેટેડ કે મંદિર આવવું હોય તો પણ એક પ્લાનિંગ કરીએ છીએ ને, આમ કરશું આમ કરશું, આ રસ્તો લેશું આમ કરશું, આ બધા વિચારો છે તે શુદ્ધ જ્ઞાન. અને શુદ્ધ જ્ઞાન મતિ જ્ઞાન પૂર્વક જ થાય છે. વોટ આઈ વોન્ટ ટુ કન્વે, મેજોરિટી ઓફ અવર જ્ઞાન જે આપણે ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ જ્ઞાનમાં, દેટ ઇઝ ઇન શુદ્ધ જ્ઞાન. પણ એ શુદ્ધ જ્ઞાન ઓલવેઝ મતિ જ્ઞાન પૂર્વક જ થાય છે. બરાબર? જે આપણે આત્માનો નિર્ણય કરીએ છીએ, તત્વ જ્ઞાન કહીએ, તત્વ વિચાર કરીએ છીએ, જીવ શું છે, પુદ્ગલ શું છે, આ સાત તત્વ આપણે ભયના એનો વિચાર કરીએ છીએ, એ બધું કામ શુદ્ધ જ્ઞાનમાં થાય છે. બધું કામ શુદ્ધ જ્ઞાનમાં થાય છે. એટલે જ્યારે આપણને આત્માનો અનુભવ થયો અને સમ્યક જ્ઞાન થયું ને, તો એ સમ્યક જ્ઞાનને ઉપચારથી ભાવ શુદ્ધ જ્ઞાન કહેવાય છે. કેમ કે આખો સમ્યક જ્ઞાનનો આરોપ આપણે શુદ્ધ જ્ઞાન પર આપી દીધો, સમજાય છે? એટલે એને ભાવ શુદ્ધ જ્ઞાન પણ કહેવાય છે. ચાલો આગળ. તો મતિ શુદ્ધ જ્ઞાન બે પરોક્ષ છે, કેમ કે ઇન્દ્રિય અને મનથી ઉપજે છે. અવધિ જ્ઞાન મન પર્ય, મન પરજય, એવું મન પરજય લખ્યું ને, આ થોડી હિન્દી ભાષા એટલે વર્ડ અમુક આમ તેમ એ લેંગ્વેજ થાય છે. અવધિ જ્ઞાન મન પરજય દો હે દેશ પ્રત્યક્ષા, એ દેશ જ્ઞાન દેશ પ્રત્યક્ષ છે. દેશ શબ્દ ઇઝ યુઝ ફોર પાર્શિયલ, ઘણી જગ્યાએ આવે દેશ વ્રત અથવા દેશ જાતિ કર્મ પ્રકૃતિ સાંભળ્યા હશે ને, એ દેશ શબ્દનો મતલબ પાર્શિયલ. હવે આ કેવા છે અવધિ ના મન પર્યાય? દ્રવ્ય ક્ષેત્ર પરિમાણ લીએ જાને જીય સ્વચ્છા, કે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવની મર્યાદાથી એ જીવો પ્રત્યક્ષ જાણે છે. જીવ એટલે કે જ્ઞાન, એ જ્ઞાન પ્રત્યક્ષ જાણે છે. જો આપણે ભાવાર્થ વાંચી લઈએ પછી આગળ કરશું. આ સમ્યક જ્ઞાનના બે ભેદ છે, પ્રત્યક્ષ અને પરોક્ષ. એમાં મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન પરોક્ષ જ્ઞાન છે. એ પરોક્ષ અસ્પષ્ટ છે, આપણે જાણી વાંચી લીધું નીચે ફૂટનોટ, કારણ કે તે બંને જ્ઞાન ઇન્દ્રિયો અને મનના નિમિત્તથી વસ્તુને અસ્પષ્ટ જાણે છે. સમ્યક મતિ શુદ્ધ જ્ઞાન આ બી આપણે જોયું કે જયારે આત્માને મતિ શુદ્ધ જ્ઞાન જાણે છે ત્યારે ઈ એટલા ટાઈમ માટે પ્રત્યક્ષ છે. કેમ? કેમ કે કોઈ ઇન્દ્રિય અને મનના નિમિત્તથી નથી જાણતા, ડાયરેક્ટ આત્માને જાણે છે. તો સમ્યક મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન સ્વાનુભવ કાળે, પોતાના આત્માના અનુભવના કાળે પ્રત્યક્ષ હોય છે, તેમાં ઇન્દ્રિય અને મન નિમિત્ત નથી. અવધિ જ્ઞાન અને મન પર્યાય જ્ઞાન દેશ પ્રત્યક્ષ જ્ઞાન છે, કારણ કે જીવ આ બે જ્ઞાનથી રૂપી દ્રવ્યને એટલે કે પુદ્ગલ દ્રવ્યને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની મર્યાદા પૂર્વક જાણે છે. કેવું જાણે છે? તો સ્પષ્ટ જાણે છે. બરાબર? આપણે ત્રીજી ગાથા જોઈ, આપણે ચોથી ગાથા નેક્સ્ટ ટાઈમ જોઈશું, આપણો ટાઈમ થઈ ગયો. કોઈને પાંચ એક મિનિટ યુઝ કરીને કઈ ક્વેશ્ચન પૂછવા છે? આ ટોપિક બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ છે? કેમ કે જ્ઞાનનું ફંક્શનિંગ જ્યાં સુધી આપણે નહીં સમજીએ ને ત્યાં સુધી વિચાર કેવી રીતે કરશું? તત્વ વિચાર કરવા માટે આ ફંક્શનિંગ સમજવું જરૂરી છે. આ ફંક્શનિંગ સમજીને જીવનો વિચાર કરશું તો એના પર શ્રદ્ધા કરીને સમ્યક દર્શન કરશું? આ સમજવું બહુ જરૂરી છે. હા, એમ કે છે ને, મતિ શુદ્ધ જ્ઞાન પૂર્વક કેવળ જ્ઞાન થાય છે. શું કામ થાય છે? કેમ કે દુનિયામાં એટલે જેટલા બી સંસારી જીવ છે, જેટલા પણ સંસારી એક્સેપ્ટ હરિયર ભગવાન, જેટલા છદમસ્ત જીવ છે, એ બધાને મતિ શુદ્ધ જ્ઞાન તો કમ્પલસરી હોય જ છે. આ જ્ઞાન હોવા ઓપ્શનલ છે, એ એક પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ, જે પણ મનુષ્ય પોતાની સાધના કરીને સમ્યક જ્ઞાન આદિ પ્રગટ કરે છે, પછી મુનિરાજ થઈને મોક્ષ જાય તો કેવળ જ્ઞાન પ્રગટ થાય ને, તો આ બાકીનું બધું કામ જે થાય છે, સમ્યક જ્ઞાન પ્રગટ કરવું, મુનિ દીક્ષા લેવી, મુનિ દીક્ષામાં ધ્યાન આદિ કરવું, એ બધું મતિશુદ્ધ જ્ઞાનથી થાય. ઘણી વાર સાંભળ્યું હશે ને કે ફલાણા જીવે અવધિ જ્ઞાન નો ઉપયોગ મૂક્યો ત્યારે એને આમ જણાયું, કે ઇન્દ્ર એ અવધિ જ્ઞાન થી ઉપયોગ મૂક્યો ત્યારે એને જણાયું કે ગૌતમ ગણધર લાયક છે. બરાબર, કેમ કે આ કરવા માટે છે ને સ્પેશિયલી ઉપયોગ મૂકવો પડે છે. આ બે તો નેચરલી ચાલુ જ છે, દરેક સમયે મતિ જ્ઞાન ને શુદ્ધ જ્ઞાન તો ચાલુ જ છે. આના માટે તમારે સ્પેશિયલી ડાયગ્રેસ થઈને ઉપયોગ મૂકવો પડે છે. સેકન્ડ પોઈન્ટ. થર્ડ પોઈન્ટ, જે મુનિરાજ છે પોતાના આત્માના જ્ઞાન ધ્યાનમાં લીન છે, પોતાના આત્માનો અનુભવ નિરંતર કરે છે, તો પોતાના આત્માને વેદે છે ને, જાણે છે ને, જેવી રીતે મને પગમાં વાગ્યું તો દુઃખ કોને અનુભવાય છે, મને કે તમને? આપણે ડોક્ટર પાસે જઈએ તો ડોક્ટર તો ખાલી જોઈને જાણે છે કે હા વાગ્યું છે, પણ એનો અનુભવ તો પોતાને જ થાય છે ને. એ અનુભવ થવો એને કહેવાય વેદન, એ સુખ ગુણની પર્યાય છે, વેદન છે. બરાબર, તો આજ એ મુનિરાજ આત્માનો અનુભવ જે કરે છે એ મતિશુદ્ધ જ્ઞાનથી કરે છે. એમને અવધિ જ્ઞાન કે મન પર્યાય જ્ઞાન પણ હોય સપોઝ, તો એમની સ્પેશિયલી યુઝ કરવું પડે છે. કે હું જેવી રીતના કોઈ ભક્ત આવે અને મુનિરાજને સ્પેશિયલી યુઝ કરવું પડે મન પર્યાય જ્ઞાન, કે છે એના એના મનમાં શું છે, પણ આ તો કન્ટિન્યુઅસ ચાલુ જ છે. સમજાય? એટલે કોઈ પણ જીવને ભગવાન થવા માટે અથવા કેવળ જ્ઞાન પ્રગટ કરવા માટે દિસ ઇઝ મસ્ટ, મતિશુદ્ધ જ્ઞાન ઇઝ મસ્ટ, બાકી બધા ઓપ્શનલ છે. અચ્છા, કોઈ જીવ એવા પણ છે, ઘણા મેજોરિટી જીવ એવા છે જે મતિશુદ્ધ જ્ઞાનથી મુનિ દીક્ષા લઈને સાધના કરીને ડાયરેક્ટ કેવળ પ્રગટ કરે છે, એને અવધિ મન પર્યાય થતા જ નથી. એટલે એમ કહેવાય છે કે મતિશુદ્ધ જ્ઞાનથી કેવળ જ્ઞાન પ્રગટ થાય. આ તો કોઈ સ્પેશિયલ જીવને પુણ્યનો ઉદય છે કે એવું વિશેષ જ્ઞાન ખીલે છે તો મન પર્યાય જ્ઞાન ને અવધિ જ્ઞાન પ્રગટ થાય છે. અચ્છા, બીજું ગઈકાલે તત્વાર્થ સૂત્ર વાંચતો હતો, એનામાં તત્વાર્થ સૂત્રના પહેલા જ અધ્યાયમાં આ પ્રત્યક્ષ ને પરોક્ષ તો બહુ ડિટેલમાં છે, તમે વાંચજો, ઘરે જઈને વાંચ્યું હતું. એમાં એક વસ્તુ બહુ ઇન્ટરેસ્ટિંગ લખી છે કે જ્ઞાન જે આપણું છે ને એમાં શું લખ્યું છે, મતિશુદ્ધ અવધિ મન પર્યાયો કેવલ જ્ઞાનમ. તો ત્યાં લખ્યું છે જ્ઞાનમ, જ્ઞાનમ એ સિંગ્યુલર છે, જ્ઞાનમ વર્ડ એ સિંગ્યુલર વર્ડ છે. તો અહીંયા તો તમે પાંચ વેદ ગણાવ્યા, તો પાંચ વેદ ગણાવ્યા તો પ્લુરલ વર્ડ હોવું જોઈએ ને, સિંગ્યુલર કેમ યુઝ કર્યું? હા, કેમ કે ત્યાં એમ કીધું કે જ્ઞાન તો એક જ છે, જીવનો જ્ઞાન મૂળ જે છે એ જ્ઞાન ગુણ એક જ છે અને એની પર્યાય એ પણ એક જ છે. એટ અ ટાઈમ જ્ઞાન ગુણની પર્યાય એક જ થાય છે, પણ એ જ્ઞાન ગુણ કેટલું જ્ઞાન છે અને એનામાં કઈ કઈ કેપેબિલિટી છે એ સમજાવવા માટે આ પાંચ ભેદમાં ડિવાઈડ કરે છે. પણ એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ જ્યારે જ્ઞાન ગુણની પર્યાય થાય, કોઈ એક સમયની પર્યાય, તો પાંચમાંથી એક જ જ્ઞાનની પર્યાય થાય છે. ઇધર મતિ જ્ઞાન થાય ઓર શુદ્ધ જ્ઞાન થાય. કેવળ જ્ઞાન હોય તો બીજા કોઈ હોતા જ નથી, કેમ કે કમ્પ્લીટ જ્ઞાન ખીલી ગયું. અચ્છા, લેટ મી ડ્રો. સપોઝ એમ સમજો જીવનું જ્ઞાન ગુણ છે, બરાબર, જયારે કમ્પ્લીટ જ્ઞાન ખીલી ગયું, બધું જ ખીલી ગયું, તો એને કેવળ જ્ઞાન થયું. બરાબર, કોઈ એક એંગલ થી જાણવાની લાયકાત હોય તો ઇટ ઇઝ રોંગ ટુ ડ્રો ઇટ ધેટ વે. પણ ખાલી સમજવા માટે સમજો, સપોઝ આ મતિ જ્ઞાન છે, આ શુદ્ધ જ્ઞાન છે, કોઈ એક એંગલ થી જાણવાની તાકાત હોય તો એને કહેવાય મતિ જ્ઞાન. એના પર વધારે વિશેષ વિચાર કરે તો શુદ્ધ જ્ઞાન. તો ત્યારે હજી આટલું જ્ઞાન બંધ છે. જયારે મતિ જ્ઞાન ને શુદ્ધ જ્ઞાન થાય છે ત્યારે બાકીના જ્ઞાન પર આવરણ છે, જ્ઞાનાવરણ હજી છે, એટલે એ જ્ઞાન પ્રગટ નથી. સમજાય છે? તો એટ અ ટાઈમ કાં તો મતિ જ્ઞાન થયું કાં શુદ્ધ જ્ઞાન થયું. હવે જયારે અવધિ જ્ઞાન નો ઉપયોગ મૂકે છે કે હું કઈ જાણું અવધિ જ્ઞાન થી, તો ત્યારે અવધિ થાય છે, તો એ સમય માટે મતિશુદ્ધ નથી થતું. સમજાય. સિમિલર ફોર મન પર્યાય, કેવળ ન થતા તો બધું જ ખીલી ગયું, એટલે કોઈ ક્વેશ્ચન જ નથી. એટલે એટ અ ટાઈમ એક જ જ્ઞાન ખીલે છે, અરે સોરી એક જ જ્ઞાન હોય છે, એટલે જ્ઞાનમ એવી રીતે સિંગ્યુલર વર્ડ યુઝ કર્યો છે. એટલે પાંચ તો સમજાવવાની પદ્ધતિ છે, એકચ્યુઅલી તો જ્ઞાન એક જ છે. શું જાણે છે, કેટલું જાણે છે, એના પ્રમાણે પાંચમાં બાયફર્કેશન કરવામાં આવે છે. ગુડ ક્વેશ્ચન, વેરી ગુડ ક્વેશ્ચન. કે અવધિ જ્ઞાનથી તો આપણે એમ જોયું કે ખાલી પૂતગલ જ વસ્તુ જણાય છે, અને મેં એક્ઝામ્પલ શું આપ્યું કે નારકી જીવ એમ જાણે છે કે જો આ જીવે મને પહેલાના ભાવમાં આવી રીતના દુઃખ આપ્યું છે, તો એને કેવી રીતના ખબર? જીવ જીવ તો જણાતો નથી, પૂતગલ જ જણાય છે, બરાબર ને? એને કેવી રીતના ખબર પડી? કે એને એવી રીતના ખબર પડે છે કે એ નિમિત્ત નૈમિત્તિક સંબંધથી જાણે છે. આપણે જીવ છે, રાઈટ? તો એ જીવમાં જે શરીર છે તો ઉપર જ છે, એની અંદર તેજસ શરીર છે, કારમાણ શરીર છે, એની અંદર જીવ છે, સમજાય? હવે તેજસ ને કારમાણ શરીર તો સાથે જ જાય છે, બીજા ભાવમાં જાય તો પણ. તો નારકી જીવ બીજાના કારમાણ શરીરને જાણે છે એવું નથી કહ્યું, પણ એ નિમિત્ત નૈમિત્તિક સંબંધથી કે આ જીવે મને પહેલા દુઃખ આપ્યું હતું એમને જ્ઞાન થાય છે. એવું નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે એને એનું જણાય છે કે આવું થયું, સમજાય? એટલે એનું નારકી જીવોનું અવધિ જ્ઞાન એટલું સૂક્ષ્મ હોતું નથી કે કારમાણ શરીરને જાણી શકે. તેને અવધિ જ્ઞાનથી એમ જણાય, એટલે નિમિત્ત નૈમિત્તિક સંબંધી જણાય છે કે આ શરીરમાં ઓલો જ જીવ છે જેણે મને પહેલા બહુ હેરાન કર્યું, અને એમ કરીને એ લોકોમાં વેરભાવ વધાર્યો. બીજું અસુર કુમારના દેવો હોય છે ને, જે ભવનવાસી દેવો છે ને નીચે, એમાં એક ટાઈપના દેવ છે એને અસુર કુમારના દેવ કહેવાય છે. હા, એ અસુર કુમારના દેવને નારકીઓ કરતા અવધિ જ્ઞાન વિશેષ છે. તો એ યાદ કરીને દેવમાં ઝઘડા કરાવે છે, જો આને આ એજ છે જેણે તને પહેલા આવું કર્યું છે એમ કરીને યાદ કરાવે એટલે નારકી જીવન, અને એ દેવમાં ઝઘડા કરાવે છે. તો ઘણો એવી રીતના પણ ટ્રિગર છે. હા, પરમાધામી કહેવાય કે અસુર કુમાર સ્વામી, ક્લિયર છે? આપણે નેક્સ્ટ ક્લાસમાં આગળ ચોથી ગાથા જે કેવલ જ્ઞાન છે ત્યાંથી આગળ કન્ટિન્યુ કરો. ચાલો જીનવાણી સ્તુતિ કરીએ. હે જીનવાણી ભારતી તોહી જપો દિન રે, જો તેરી શરણાગ રહે તો પાવે સુખ છે. જીનવાણી કે જ્ઞાન સે સૂજે લો કાલો, તો વાણી મસ્તક નમો સદા દેશ મુજે. બોલો જીનવાણી માતનો જય.